જીવનમાં સંશય તો અનેક હોય છે, અનેક સમસ્યાઓ, અનેક સંશય માનવ જીવનને ઘેરીને લે છે. માણસને શાંતિથી જીવવા ન દે એવી સમસ્યાઓ, એવા પ્રશ્નો, વિકટ પ્રશ્નો કે માણસને પોતાને ઉજાવી નાખે, જીવનને કંટાળા ભર્યું કરે. ક્યારેક એવી એવી સમસ્યાઓ હોય કે જીવનમાં ભય, એવો ભય લાગે કે એને પોતાને કોઈ રસ્તો નથી, સંશયો પણ હોય, સમસ્યાઓ પણ હોય, શંકાઓ પણ હોય. આખું જીવન લગભગ આવી ઘણી બધી બાબતોના સંઘર્ષથી ખીચોખીચ ભરેલી આખી જિંદગી, કે માણસ સમસ્યાઓ ભરેલી, ખીચોખીચ ભરેલી હોય ને એમાંથી એને અવકાશ જ ન મળે, જગ્યા ન મળે. કે જેમ આખું ઘર ભરાઈ ગયેલું હોય, બીજા મહેમાન આવે, ક્યાં રાખવાને, ક્યાં સુવાડવા, ક્યાં બેસાડવા, સમસ્યા. અને બસ એવી જ સમસ્યા માનવ જીવનની અંદર પણ, શું કરવું, ક્યાં જવું, કઈ પણ નથી. ક્યારેક 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 એવી સમસ્યાઓ હોય માણસ એને જીરવી ન શકે, સહન કરી શકે, તો એક આત્મહત્યાનો રસ્તો લઈ લેતી હોય. તો ત્યાં આગળ આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો સાચો ઉકેલ નથી એમ માની લેવાય. આત્મહત્યા એ કોઈ પણ સમસ્યાનો સાચો ઉકેલ નથી, એ માત્ર કાયરતા છે. મનુષ્ય તરીકે ભગવાને જેમ જન્મ આપ્યો છે, સમસ્યાઓની સાથે સંઘર્ષ કરવો એ આખા જીવનનો સ્વભાવ. સમસ્યા વગરનું જીવન જીવવું ગમશે નહીં, કંટાળો. જો સમસ્યાઓ બધી ભગવાન શાંત કરી દે ને તો માણસને જીવવાનો કંટાળો આવશે, શું જીવવું. કારણ મનનો સ્વભાવ એવો પડેલો છે, માનવનો સ્વભાવ એવો છે, એને કંઈક ને કંઈક 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 નાનો મોટો આડો અવળો સંઘર્ષ સંઘર્ષ જોઈતો હોય. સંઘર્ષ કે ઘર્ષણ, ઘર્ષણ વગર ગરમી આવે. તો જીવનમાં ઘર્ષણ ન હોય તે ગરમી વગરનું જીવન જીવાય ખરું. સંઘર્ષ એ તો જીવન જીવવાનો એક હૂંફ છે. કોઈ પણ વ્યક્તિ લઈને બેસી જાય, મારે કોઈ સંઘર્ષમાં નથી ઉતરવું, એને જીવવાનું. તો બીજા શબ્દોમાં કહીએ તો જીવન છે. બીજા શબ્દોમાં કહીએ તો જીવન ની અંદર જે સમસ્યાઓ છે, સંઘર્ષ છે, એક હૂંફ કે માનવને જીવન જીવવા માટે હુંફાળું રાખે. અહીંયા અગાડી અદેસન ભક્ત મારા સિંહાસનની જેમ છે, મહારાજ સેવક છે, અને પોતાને જીવનની એક સમસ્યા નહીં પણ સમગ્ર માનવ જાતની એક સમસ્યા લઈને જય મહારાજની સામે રજૂ કરી કે આ સમસ્યા પ્રભુ એટલી મારી નથી, માનવ જાત માટે, કે આ સૃષ્ટિના દરેક જીવ માટેની આ સમસ્યા. અને એ સમસ્યા છે સ્વામીજી એક સંશય ભારે, એટલી મોટી સમસ્યાનો એટલો સંશય છે કે એનું નિવારણ બીજું કોઈ કરી શકે. અને એટલે હું આપને શરણે આવ્યો, મારો આ સંશય, મારી આ આશંકા એક આપ જ દૂર કરી શકો, એનું સમાધાન કરી શકો, દૂર તો ના થઈ શકે, પણ સમાધાન, સંશયનું, શંકાનું સમાધાન, સંઘર્ષનો ઉકેલ આવશે, એનો કોઈ ઉપાય મળશે. એમ અહીંયા આગળ એક શંકા, એક સંશય, અને હું આપને પૂછી રહ્યો છું, આપ મને કહેશો ને. કારણ કે મહારાજ પાસે પહેલું જ માગ્યું છે, સતગુરુ મહારાજ પ્રેમ હતની વાતો અમને કહી, અમને જે કઈ કહો પ્રેમ. તો અદેશંગ ભક્ત પણ બાપજીની પાસે આવીને વિનંતી કરે, દાસ અદેશંગ કરે, વિનંતી પૂર્વક સમસ્યા લઈને આવ્યા છે, સંશય લઈને આવ્યા છે, ત્યાંનો કોઈ નિકાલ, આનો કોઈ ઉપાય આપ અમને બતાવો. કે સ્વામીજી એક સંશય મારે કહો કે ભારે કહો, દરેક વ્યક્તિને પોતાનામાં રહેલી શંકા કે સંશય વજનદાર જ લાગે. પોતાના જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય એને બીજા બધા માટે ન લાગે, પણ દરેકને વ્યક્તિગત પોતાની સમસ્યા હોય, સંશય હોય, અને વ્યક્તિગત દરેકને પોતપોતાની સમસ્યા અને પોતપોતાના સંશય ખૂબ વજનદાર લાગતા હોય, અને જેને લીધે માનસ ઉપર, મન ઉપર એટલો મોટો બોજો પડે, એટલો બધો તણાવ આવે. અને અહીંયા આ સંશય એટલો બધો મોટો છે કે એનું સમાધાન, એનો માર્ગ બીજે ક્યાંયથી મળે, મળી શકે એમ નથી. અદેશંગ પોતે બીજા કોઈની પાસે જઈશ તો આનો મને પૂરેપૂરો માર્ગ નહીં મળે. એક મારા સર્વેશ્વર, મારું સર્વસ્વ, મારા ઈષ્ટદેવ, એ જ મારા આરાધ્ય, આનો આનો સાચો જવાબ, સાચો. એટલે શરણ તમારે જે આવે, જે કોઈ આપણે શરણે આવે એની આદેશ, સમસ્યા, પ્રશ્ન, એક સંશય મારે અને બાપુ આપણે પૂછ્યું, મને કહેજો. તાળી ઘણીવાર ઘરમાં નાના બાળક પ્રશ્ન પૂછે ને તો વડીલો એને તાળી દેતા. બે વસ્તુ છે, ક્યાં તો પ્રશ્નનો જવાબ ન આવતો અને ક્યાં તો બાળક કંટાળતા જવાબ ન આપે, તાળી સાંભળે એટલે એને થોડો ધમકાવે. એટલે અદેશંગ ભક્ત ખૂબ ભાલ પ્રેમથી વાત કરી દે, પ્રભુ હું જે સંશય કરું ને એ મને કહેજો, કહેશો ને, હે મને ચોક્કસ કહેજો, આવો એક ભાવ. તો સંશય અને સમસ્યા અદેશંગ એવી લઈને મૂકે છે કે પ્રભુ આ શરીર છે, જન્મ્યું છે માત્ર જીવવા માટે નહીં, મરવા માટે પણ. આ શરીર જન્મ્યું છે એટલું જીવવા માટે, જીવવા સાથે સાથે મરવા માટે. હરેક પળ, હરેક શ્વાસ એના માટે મરતો જાય, કપાત. ભૂતકાળ ભૂતકાળ છે અને ભવિષ્ય ભવિષ્ય આપણે જોઈ શકીએ છીએ. ભૂતકાળ બહુ ઘણો બધો લાંબો છે, ભવિષ્યની પણ આપણે જ્યારે એની અંદર આશાઓ કરીએ, અપેક્ષાઓ કરીએ, એ પણ ઘણો લાંબો છે. પણ વર્તમાન કેટલું, તમે વર્તમાનને કેટલો કહો, તમે બોલ્યા નથી તે પહેલા તો ભવિષ્યકાળ, તમે જેટલું બોલ્યા એટલે તરત એ ભૂતકાળ બની ગયો. વર્તમાન કેટલું જે એક કે બે ક્ષણ પસાર થઈ ગયા એટલે તરત ભૂતકાળ થઈ ગયો. આ બાજુ પાછું ભવિષ્ય આવે છે, તરત તમે એને પસાર કરીને તરત ભૂતકાળ બન્યો. વર્તમાન ઘણો જ અલ્પ અને સૂક્ષ્મ, જે સક્રિયતા છે જેને એક્ટિવ એક્ટિવ ટાઈમ જેટલો છે એટલો જ વર્તમાન. બસ એ વર્તમાનની બે બાજુ તરત જ આમ અડીને ઉભા છે. એક બાજુ ભવિષ્ય ઉભું, એક બાજુ ભૂતકાળ, અને બેની વચ્ચે વર્તમાન જીવે છે. વિશ્વભીત વર્તમાનને સહેજ પણ અવકાશ કે વધારે જગ્યા આપતા જ બધી જ લૂંટી લીધેલી છે ભૂતકાળે અને ભવિષ્ય. તમે જેટલું જે સમયે જીવો છો એટલું તે સમયનું વર્તમાન, બાકી હરેક ક્ષણ ભૂતકાળ બની જાય. ભૂતકાળ બને તમે ઘડિયાળની સામે જુઓ કે ગમે, પણ ઘડિયાળ પણ તમારી સાથે રાખો. પેલા કહ્યું ઘડિયાળને હાથે બાંધી શકશો પણ સમયને નહીં બાંધી. તો અહીંયા અદેસંગ પણ બાપજીની આગળ પોતાની વાતને વ્યક્ત કરી દઉં કે આ સમસ્યા એ એવી કે આ શરીર એની જ્યારે અવધિ આવે ત્યારે આવશે ખબર, આવવાની છે નિશ્ચિત. દરેક જન્મને જીવન છે, આયુષ છે, એની સાથે સાથે મૃત્યુ પણ. જન્મની સાથે હરેક પળ ભૂતકાળ બની જાય, ભૂતકાળ બની જાય, અને જન્મ ત્યારથી એની દોટ નદીની માફક જેમ નદી પર્વતથી નીકળી અને સમુદ્ર તરફ દોડતી જાય અને કોઈને કોઈ માર્ગ માર્ગે થઈને સમુદ્ર સુધી પહોંચવાનો એનો માર્ગ, એમ જન્મ પછી દરેક જીવની દોટ મૃત્યુ તરફ જાય. યથા નદીના બહુમુવેગા સમુદ્રમેવા વિમુખાત્રવન તથા તવાન યરલોકવિયા વિશંતિ નાશાય સમૃદ્ધ વેગા. ભયંકર ગીતાના 11મા અધ્યાયમાં અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. જુએ આમ દરેક જીવન એક પ્રવાહ, અને દરેક પ્રવાહની અંદર વર્તમાન અલ્પ, ભૂત અને ભવિષ્ય ઘણા લાભ. તો એ નિશ્ચિતતાને લક્ષમાં રાખીને સમસ્યા કે છે કે સંશય કે છે, દેહની જ્યારે અવધિ આવે તે વેળા શું કરે તમારે, અને એવી વખતે બીજું તો કશું નહીં, આપ અમારી સન નિકટમાં રહે અથવા તો અમને અમારી મતિને અમારી વૃત્તિઓને આપની નિકટમાં રહેવા દે રાખ. જો વૃત્તિઓ ભટકતી થઈ તો આપણે ગમે એટલા ઈશ્વર પાસે શું થતા બહુ દૂર થઈ જાય. વૃત્તિઓ જ્યાં ભટકતી છે ત્યાં ભલે શરીરથી ભગવાનની પાસે કોઈ પણ, એટલે દેહની જ્યારે અવધિ આવે ત્યારે પાસે રહે અમારી મનોવૃત્તિ, અમારી બધી ઇન્દ્રિયોની આપના ચરણો આપણા આપના નિકટમાં. ભીષ્મ પિતામહ સરસૈયા ઉપર સુતેલા છે, ભગવાન કૃષ્ણ સ્વયં સમીપમાં આવીને ઉભા છે, ભીષ્મ સ્તુતિ કરે. સ્તુતિને અંતે ઇતિ હોય છે. પણ આ ભીષ્મની એક એવી સ્તુતિ છે કે પ્રારંભમાં પહેલો શબ્દ જ ઇતિ છે. ઇતિ એટલે સમાપ્ત. પણ ભીષ્મજી સ્તુતિનો આરંભ જ ઇતિ થાય. ઇતિ મતિ, આ મારી મતિ હવે ઇતિ થઈ જાય સમાપ્ત. તો પકડ પણ કહેવાનો ભાવ આ છે કે ભીષ્મજીની સન્મુખ પ્રત્યક્ષ પ્રભુ ઉભેલા છે અને ભીષ્મજી ભગવાનને સ્તુતિ કરતા કે છે, પ્રભુ આપ તો ગોપાલ, ગાયોનું પાલન કરવા વાળા છો, આપ ગાયોને ચરાવવા વાળા છો, પ્રભુ મારી એક આપને પ્રાર્થના છે કે મારી 5 ગો છે. ગો એટલે એને પણ આપ જ લઈ જજો ને ચરાવો. સદા એ આપની સાથે જ ચરતી રહે, આપના સાનિધ્યમાં જે ચરવું હોય તે ચર. ભગવાનની બી મુક્તિ છે, ચરવા જશે તો આડો ઓળું ખાય, પ્લાસ્ટિકની કોથળીઓ ખાય, રસ્તાનો કચરો ખાઈ નાખે. પ્રભુ આપ વનમાં લઈ જશો ને, વનમાં એકાંતમાં લઈ જશો ને, એટલે શુદ્ધ અને પવિત્ર ઘાસ જ ખાવાની વાસનાઓ. તમારી 5 ઇન્દ્રિયો ભીષ્મજીની બહુ બહુ અદભુત છે કે આપ મારી 5 ગો નહીં વધારે પડે, આપ આટલી આટલી બધી ગાયો છે, ચારો છે મારી પાસે. એ દેહની અવધિ એ એક રીતે સદાય ભગવાનની સાનિધ્ય. અને એટલે કહ્યું અદેસંગે પણ એ જ વાત કરી જે ભીષ્મ પિતામહે કહી સ્તુતિમાં, તમારી ઇન્દ્રિયો આપના સાનિધ્ય, આસ પ્રભુનું દર્શન કરે, કાન પ્રભુના ગુણગાન, જીભ ભગવાનના ગુણગાન, હાથ પગ પ્રભુની સેવા, આ મારી જીભ આપની સાથે છે અને આપને જ બસ આપના માંથી કરી બીજા વિષયોને એમ અડે સંગે પણ કહ્યું દેહની જ્યારે અવધિ આવે ત્યારે પાપે અમારી વૃત્તિઓ આપના મારે, ત્યાં તો આપની વૃત્તિ અમારા આપની વૃત્તિ સતત અમારામાં બને પાસે કોઈ પણ પુનિત મહારાજ પણ ગાય દેહ ની જ્યારે અવધિ આવે ત્યારે પાસે. આમ દરેક મહાપુરુષોએ કે ભક્તે મૃત્યુના સમયે પ્રભુની સન્નિકટતા પરીક્ષિત શું છે, ભગવાનની કથાની સન્નિકટતા. મહારાજ દશરથજીએ શું કર્યું, પ્રભુના વિયોગમાં પ્રભુની સન્નિકટતા મૃત્યુ સમયે વિતાવતા. જયારે વનવાસ જવાની તૈયારી થયા તો હું વનવાસ કૌશલ્યાને દર્શન કે ચલો પ્રાણ રાખીને એ કઈ દીકરો વાત યાદ આવ્યું, ઓ એક બ્રાહ્મણ નો શ્રાપ મૃત્યુ તો હંમેશા દરેકની પાસે આવીને ઉભું રહેવાનું છે જ, પણ એના માટે કંઈક માનું કાઢવું કે ભાઈ એને કેન્સર થયું, કિડની હતી, હાર્ટ ફેલ હતું, એને ડાયાબિટીસ હતો, અકસ્માત હતો ને બાદ દશરથ જી નું મૃત્યુ સન્નિકટ હતું, પણ મૃત્યુ દુઃખદ છે, અનિવાર્ય છે, છતાં એનો સ્વીકાર કરવા માટે કોઈક બહાના બાજી, માણસ કાર્યમાં બહાના બાજી કરે. આશ્વાસન માટે આવો કોઈ આધાર લઈ ગયો, બાનું લઈ ગયો, ભલે ગયા આટલી ઉંમર તો થયેલી અને આવું થયું એટલે ગયા, અને એના માટે આશ્વાસન આપવા જઈએ મૃત્યુને માટે તો પણ એમ કહી દઈએ મૃત્યુ આપણા હાથની વાત છે. દુઃખદ ઘટના વ્યક્તિને આપણે ગુમાવી ચુક્યા છીએ, એ વ્યક્તિ ફરી મળવાની નથી, પણ મનને સમજાવવું કેવી રીતે? નાનું બાળક રડતું હોય અને પેડો કે પૂરી હાથમાં પકડાઈ દીધું, રમકડું આપી દીધું, એવી રીતે પણ મોટા માણસને પણ એ બાળક તરીકે મૃત્યુની આગળ એને પણ આવું કંઈક રમકડું આપી અને કોઈક માણસને સમજાવ્યું કે મૃત્યુ તો અનિવાર્ય છે જ. ભગવાને ત્યાં એ રીતે સમજાયા કે જન્મ્યો છે અને મરવાનું નિશ્ચિત છે ભાઈ, પછી આવવાનું છે, એક વાર આવવાનું. આ બધી મનને માત્ર સમજાવી ફોસલાવીને અને પાછું લેવા પાછું વાળી લેવા માટેની બહાના બાજી કરી. બાકી મૃત્યુ એક વિકટતા છે અને વિકટ સમસ્યા અસહ્ય હોય છે, એની વેદના પણ જેને અનુભવાય એને જ ખબર પડે. નોકરી મારા કહેતા કે હવે કોઈ દિવસ પેલા એમ બોલતા કે મૃત્યુ એ તો ઈશ્વરને હિસાબ આપવાનો દિવસ છે, એમાં રડવાનું થાય. જયારે પોતાના પરિવાર કુટુંબમાં આવતા હવે આવું કોઈ દિવસ આવા જ્ઞાની આવા બાપુ જેને ધક્કો લાગે મૃત્યુ, ભલે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલું સમજ્યા હોય, પણ પેલા મહાત્મા કે કેમ રડું છું, બકરી મરી ગઈ એટલે રડું તો બકરી. પેલા ભાઈ જેને સલાહ હતા એને ઘેર એનો છોકરો મરી ગયો, પેલાનો છોકરો મરી ગયો તો છોકરો મરી ગયો માટે રડું, પણ પેલા મહાત્માની બકરી મરી ગઈ રડતા કે મહારાજ મારો તો છોકરો મરી ગયો તો હું રડતો હતો, પણ તમે તો મહારાજ તો બકરી મરી ગઈ તમે શું રડો? કે ભાઈ છોકરો સારો હતો બકરી માં. મૃત્યુ એવી ભયંકર પડી જેની એની વેદના ઘાયલ કી ગત ઘાયલ જાય, અને શરીરમાં જયારે અતિશય વેદના થાય ને ત્યારે જ્ઞાન ભૂલાઈ જાય, અને જયારે પરિવારમાં કે પોતાના નિકટમાં મૃત્યુનો પ્રસંગ આવે ને ત્યારે એ પણ જ્ઞાન ભૂલે. એટલે અહિયાં અદેસંગ ભક્ત એ પણ કહ્યું એ સમસ્યા બહુ મોટી, સ્વામીજી એક સંશય મારે મને દેહની જયારે અવધિ આવે ત્યારે પાછી રહેજો, સંશયનો જવાબ પછી આપજો, પણ અમને એટલી બધી બીક લાગે છે જયારે પણ આ શરીર આ દેહ જીવનનો અંત આવવાનો થાય ને તે વાળે અમારી નજીકમાં જ રહેજો, અમને પકડી રાખજો. ચેતનાની જવા અથવા આત્મા તરીકે અમને પકડી રાખજો, શરીર દેહની જયારે અવધિ આવે ત્યારે પાસે મનમાં એમ કે પ્રભુનું સાનિધ્ય છે, પ્રભુને નો અંશ છે, પ્રભુમાં મળવાનો છે. જેમ વરસાદનું થોરું દદુડી બની, દદુડો બન્યો, મીઠ બની, ઘાસ બન્યો, નદી બની, સાગર માં પહોંચી, એમ હું પણ વરસાદના પાણી ભોરું પડતા 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 ક્યાં પહોંચો? યથા નદીના ભવો સમૃદ્ધ મેવા એના તરફ મૃત્યુ પણ ધસમસતા પ્રવાહની માફક એ ઈશ્વર તરફ, જીવન પણ મૃત્યુ તરફ દોડી જાય ધસમસતા પ્રવાહ. એટલે દેહની જ્યારે અવધિ આવે ત્યારે અમારી પાસ અમને મૃત્યુની બીક ના લાગે. અને મૃત્યુ તો મરી ગયું રેલો ત્યારે જ બોલી શકાય કે જયારે હિંમત આવે. હિંમત મૃત્યુના નામથી જરાય કંપારી નથી, જરાય ભય ના લાગે. અને એટલે તો આખી ગીતા ભગવાન આમ સમસ્યા બહુ મોટી છે. એનો સત્સંગ તો આપણે નવો નવો લાગ્યા. જય મહારાજ.